એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે બધાનું. આજે આપણે એક અદ્ભુત પુસ્તકની ઊંડાણપૂર્વકની ચર્ચા કરવાના છીએ, ડોરિસ કેન્સ ગુડવિનનું ધ બુલી પલ્પિટ. આ પુસ્તક આપણને અમેરિકાના ઇતિહાસના એક એવા સમયમાં લઈ જાય છે જ્યાં થિયોડોર રૂઝવેલ્ટ, વિલિયમ હોવર્ડ ટેફ્ટ અને પત્રકારત્વનું સુવર્ણયુગ આકાર લઈ રહ્યા હતા.
અને આ માત્ર ઇતિહાસની વાત નથી, ખરું ને? આ પુસ્તક આજે પણ એટલું જ મહત્વનું છે, કારણ કે નેતૃત્વ, મીડિયાની તાકાત અને હા, સમાજમાં પરિવર્તન કેવી રીતે આવે છે એની ગજબની સમજ આપે છે.
બરાબર. આપણે બે મોટા નેતાઓ, એમની જટિલ મિત્રતા અને પત્રકારત્વની શક્તિ, આ બધાના આંતરસંબંધોને સમજવાનો પ્રયત્ન કરીશું.
તો પુસ્તકમાં વધુ ઊંડા ઉતરીએ એ પહેલાં લેખિકા વિશે થોડી વાત કરી લઈએ. ડોરિસ કેન્સ ગુડવિન.
હા, ચોક્કસ.
એ અમેરિકાના બહુ જ જાણીતા અને આદરણીય ઇતિહાસકાર છે. પુલેચર પ્રાઇઝ પણ મળેલું છે. હાર્વર્ડમાંથી PhD અને ત્યાં ભણાવ્યું પણ છે. પણ મને જે વાત સૌથી રસપ્રદ લાગે છે તે એ છે કે એમણે વ્હાઇટ હાઉસમાં કામ કર્યું છે.
ઓહ, એમ?
હા, પ્રેસિડેન્ટ લિન્ડન બી જોન્સનના સહાયક તરીકે. એટલે પ્રમુખપદની અંદરની દુનિયાની એમને સીધી પહેલી હરોળની સમજ છે અને એ એમના લખાણમાં દેખાય પણ છે.
સાચી વાત. અને એમની લખવાની રીત પણ કમાલની છે. ઇતિહાસ એટલે ખાલી તારીખો અને ઘટનાઓ નહીં, એ તો પાત્રોને જીવંત કરી દે છે. એમના વ્યક્તિત્વ, સંબંધો, લાગણીઓ, બધું જ.
હા, જાણે આપણે એમની સાથે જ હોઈએ એવું લાગે. એમનું પેલું ટીમ ઓફ રાઇવલ્સ, લિંકન વિશેનું પુસ્તક, એ પણ આ જ કારણે બહુ વખણાયું છે.
એટલે જ રૂઝવેલ્ટ અને ટાફ્ટ જેવા જટિલ પાત્રો અને એમની તૂટેલી મિત્રતાને સમજાવવા માટે ગુડવિન એકદમ પરફેક્ટ લેખિકા છે. તો આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે? ગુડવિન મૂળભૂત રીતે એમ કહે છે કે અમેરિકાનો જે પ્રોગ્રેસિવ યુગ હતો, લગભગ 1890 થી 1920, એમાં જે મોટા સુધારા થયા ને,
હા,
એ કોઈ એક સુપરહીરો જેવા નેતાને કારણે નહોતા થયા.
બરાબર. કોઈ એક વ્યક્તિ નહીં.
ના, એ ખરેખર તો બે મુખ્ય પરિબળો વચ્ચેના, એમ કહીએ કે ગતિશીલ સંબંધનું પરિણામ હતો. એક તરફ થિયોડોર રૂઝવેલ્ટ જેવા જોશીવા, સક્રિય પ્રમુખ, અને બીજી તરફ હતા એ સમયના સત્ય માટે લડતા પત્રકારો, જેમને મકરેકર્સ કહેવાયા.
બરાબર. પુસ્તક સમજાવે છે કે રૂઝવેલ્ટે પ્રમુખ પદનો ઉપયોગ એક બુલી પલ્પિટ તરીકે કર્યો. એટલે કેવું? એક એવું પ્લેટફોર્મ જ્યાંથી એ નૈતિક નેતૃત્વ પૂરું પાડી શકે અને જનતાના વિચારોને પ્રભાવિત કરી શકે.
હા, બહુ શક્તિશાળી વિચાર છે.
પણ આ ત્યારે જ શક્ય બન્યું જ્યારે પેલા મકરેકર્સ પત્રકારો સમાજમાં જે બધું ખોટું ચાલી રહ્યું હતું, ભ્રષ્ટાચાર, અન્યાય, શોષણ, એ બધું બહાર લાવી રહ્યા હતા. એમના લખાણોએ લોકોમાં પરિવર્તન માટેની એક ભૂખ ઊભી કરી.
અને રૂઝવેલ્ટે એ ભૂખને, એ જનમતને બરાબર ઓળખીને નીતિઓમાં ફેરવી નાખ્યો. એટલે આ બંને વચ્ચેનો તાલમેલ જ મુખ્ય હતો.
બિલકુલ.
તો પુસ્તક આપણને એક આખી સફર કરાવે છે, પહેલી ગિલ્ડેડ એજથી શરૂ કરીને, જ્યાં ઉપર ઉપરથી બધું ચમકતું હતું પણ અંદર ભયાનક અસમાનતા હતી, કામદારોની સ્થિતિ ખરાબ હતી, ભ્રષ્ટાચાર હતો.
હા, બેલગામ ભ્રષ્ટાચાર.
ત્યાંથી લઈને એવા યુગ સુધી જ્યાં સરકારી નિયમો આવ્યા, સામાજિક ન્યાયની વાતો થવા લાગી, પર્યાવરણ બચાવવાની ચિંતા શરૂ થઈ, અને આખી સફરમાં ત્રણ મુખ્ય વાર્તાઓ વણાયેલી છે. રૂઝવેલ્ટનું નેતૃત્વ, પત્રકારત્વનો ઉદય અને રૂઝવેલ્ટ ટાફ્ટની મિત્રતા જે તૂટી ગઈ.
હા, એ દુઃખદ ભાગ છે.
ચાલો ત્યારે હવે પુસ્તકના મુખ્ય વિભાગોમાં થોડા ઊંડા જઈએ. શરૂઆતમાં ગુડવિન બે મુખ્ય પાત્રો, રૂઝવેલ્ટ અને ટાફ્ટ, ના શરૂઆતના જીવન અને એમની ગાઢ બનતી મિત્રતાનું વર્ણન કરે છે. રૂઝવેલ્ટ કેવા? તો કે એકદમ ઉર્જાવાન, મહત્વાકાંક્ષી,
હા, ફૂલ ઓફ લાઈફ.
અને ટાફ્ટ શાંત, ન્યાયપ્રિય, કાયદાના ઊંડા જાણકાર. એમની દોસ્તી પરસ્પર આદર પર આધારિત હતી. અને આ જ સમયગાળામાં પેરેલલ પેલા મકરેકર્સનો ઉદય થઈ રહ્યો હતો. SS મેકલુરનું મેગેઝિન મિકલ્યુર્સ એ બહુ અગત્યનું હતું. હા, અને એમાં ઈડા ટાર્બેલ જેવા પત્રકારો હતા જેમને સ્ટાન્ડર્ડ ઓઇલ જેવી વિરાટ કંપનીના કાળા કરતૂતો બહાર પાડ્યા. લિંકન સ્ટીફન્સે શહેરોમાં ચાલતા ભ્રષ્ટાચાર પર લખ્યું. આ બધા લાંબા ઊંડા સંશોધનવાળા લેખો હતા. એમણે આખા દેશને હલાવી દીધો
અને એ બતાવ્યું કે સમસ્યાઓ કેટલી ગંભીર હતી. પેલી મોટી કંપનીઓની મોનોપોલી, કામદારોની ખરાબ હાલત, સુધારા વગર છૂટકો જ નહોતો.
બરાબર.
પછી આવે છે રૂઝવેલ્ટનો સમય. એ પ્રમુખ બને છે અને તરત જ પ્રમુખ પદની આખી વ્યાખ્યા જ બદલી નાખે છે. એને બુલી પલ્પેટ તરીકે જુએ છે.
હા, એમનો એ ફેમસ શબ્દ.
એમનો વિચાર સ્પષ્ટ હતો. પ્રમુખનું કામ ખાલી વહીવટ કરવાનું નથી, પણ લોકોને જાગૃત કરવાનું, પ્રેરણા આપવાનું, પરિવર્તન માટે તૈયાર કરવાનું પણ છે. અને એમણે પ્રેસનો ખૂબ સરસ ઉપયોગ કર્યો.
કેવી રીતે?
એ પત્રકારોને વ્હાઇટ હાઉસ બોલાવતા, એમની સાથે સીધી વાત કરતા, એમને માહિતી આપતા, એમની પાસેથી માહિતી મેળવતા પણ ખરા, અને પત્રકારો જે મુદ્દા ઉઠાવતા એનો પોતાની નીતિઓ માટે કુશળતાથી ઉપયોગ કરતા.
કોઈ ઉદાહરણ?
પેલું અપટન સિંક્લેરનું પુસ્તક ધ જંગલ, એણે મીટ પેકિંગ ઉદ્યોગની ભયાનક વાસ્તવિકતા છતી કરી. લોકોમાં ભારે ગુસ્સો ફેલાયો. રૂઝવેલ્ટે તરત જ આ મોકો ઝડપી લીધો અને મીટ ઇન્સ્પેક્શન એક્ટ પસાર કરાવ્યો. આ હતી નેતૃત્વ અને પ્રેસની ભાગીદારી.
ખરેખર અનોખી પાર્ટનરશિપ.
અને આ બધામાં ટાફ્ટ એમના સૌથી નજીકના વિશ્વાસુ સાથી હતા, સલાહકાર હતા, અને રૂઝવેલ્ટ એમને પોતાના ઉત્તરાધિકારી તરીકે તૈયાર કરી રહ્યા હતા.
પણ પછી બધું બદલાયું. રૂઝવેલ્ટ બે ટર્મ પછી નિવૃત્ત થયા અને એમની ઈચ્છા મુજબ ટાફ્ટ પ્રમુખ બન્યા. હવે ટાફ્ટ પણ પ્રગતિશીલ તો હતા જ, કદાચ રૂઝવેલ્ટ કરતાં વધુ કંપનીઓ સામે એમણે પગલાં લીધા.
હા, એ આંકડો રસપ્રદ છે.
પણ એમની સ્ટાઇલ, એમની ફિલોસોફી બહુ જુદી હતી. એ રૂઝવેલ્ટની જેમ ખુલ્લા મેદાનમાં લડવામાં નહોતા માનતા, વધુ પડતા કાયદાકીય અને થોડા શાંત પ્રકૃતિના હતા.
અને એમનામાં પેલો રૂઝવેલ્ટ જેવો કરિશ્મા નહોતો, પ્રેસને હેન્ડલ કરવાની આવડત પણ ઓછી હતી.
હા, અને બે મુખ્ય ઘટનાઓ બની જેણે એમની અને રૂઝવેલ્ટ વચ્ચે મોટો ખટરાગ ઊભો કર્યો. રૂઝવેલ્ટ એ વખતે આફ્રિકાના પ્રવાસે હતા. એક હતો પેલો ટેરિફ, એટલે કે જકાતનો કાયદો,
પેન એલ્ડ્રિજ ટેરિફ.
હા, એમાં એ પ્રગતિશીલોને આપેલું વચન પાળી ન શક્યા. અને બીજો જે વધુ મોટો મુદ્દો બન્યો એ હતો બેલિંગર પિંચોટ વિવાદ.
હા, એ વિવાદે તો બહુ મોટું સ્વરૂપ લીધું. ટાફ્ટે પર્યાવરણ સંરક્ષણના મુદ્દે ગિફોર્ડ પિંચોટને બરતરફ કરી દીધા. હવે પિંચોટ રૂઝવેલ્ટના ખાસ માણસ હતા.
બરાબર.
એટલે રૂઝવેલ્ટ અને બીજા પ્રગતિશીલોને લાગ્યું કે ટાફ્ટ પર્યાવરણના મુદ્દે પાછા પડી રહ્યા છે, રૂઝવેલ્ટના વારસા સાથે દગો કરી રહ્યા છે. ગુડવિન એમના પત્રો દ્વારા બતાવે છે કે કેવી રીતે નાની નાની ગેરસમજણો વધી, વાતચીતનો દોર તૂટ્યો અને બે ગાઢ મિત્રો વચ્ચે એક ઊંડી ખાઈ બની ગઈ. એ વાંચવું ખરેખર દુઃખદ છે.
અને આ બધાનું અંતિમ પરિણામ આવ્યું 1912ની ચૂંટણીમાં. રૂઝવેલ્ટ પાછા આવ્યા અને એમને લાગ્યું કે ટાફ્ટ સાચા પ્રગતિશીલ રસ્તા પરથી ભટકી ગયા છે, એટલે એમણે જે કર્યું એ અકલ્પનીય હતું.
શું કર્યું?
એમણે પોતે જ ટાફ્ટને રિપબ્લિકન પાર્ટીના નોમિનેશન માટે પડકાર ફેંક્યો, પોતાના જ પસંદ કરેલા ઉત્તરાધિકારી સામે.
ઓ બાપરે, બે મિત્રો આમને સામને.
હા, અને જ્યારે પાર્ટીએ ટાફ્ટને જ પસંદ કર્યા ત્યારે રૂઝવેલ્ટ અટક્યા નહીં. એમણે પોતાની અલગ પાર્ટી બનાવી, પ્રોગ્રેસિવ પાર્ટી, જે બુલ મૂઝ પાર્ટી તરીકે પણ ઓળખાઈ, અને ચૂંટણી લડ્યા.
અને પરિણામ?
ત્રિપાંખીયો જંગ થયો. રિપબ્લિકન વોટ વહેંચાઈ ગયા અને ફાયદો થયો ડેમોક્રેટ ઉમેદવાર વુડ્રો વિલ્સનને. એ જીતી ગયા.
પણ સૌથી મોટું નુકસાન તો પેલી મિત્રતાને થયું. રૂઝવેલ્ટ અને ટાફ્ટ વચ્ચેનો સંબંધ હંમેશા માટે તૂટી ગયો.
હા, પછીથી ટાફ્ટે પોતાનું જીવનભરનું સપનું પૂરું કર્યું, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બન્યા. રૂઝવેલ્ટ લેખન અને બીજા સાહસોમાં વ્યસ્ત રહ્યા અને પેલો મખરે કિંગનો યુગ પણ ધીમે ધીમે ઓસરી ગયો.
જો કે છેલ્લે એમ કહેવાય છે કે બંને વચ્ચે થોડી વાતચીત થઈ હતી, પણ પેલી જૂની ઉષ્મા ક્યારે પાછી ન આવી. પુસ્તકનો અંત એ પ્રોગ્રેસિવ યુગના વારસાનું મૂલ્યાંકન કરે છે. એણે સરકારની ભૂમિકા બદલી, એ વાત તો ખરી, અને લોકશાહીમાં નેતૃત્વ અને પ્રેસ વચ્ચે કેવો સંબંધ હોઈ શકે એનું એક નવું મોડેલ પણ આપ્યું.
તો આ પુસ્તકમાંથી આપણે કયા મુખ્ય વિચારો કે સંદેશા લઈ શકીએ? પહેલો તો પેલો બુલી પલ્પ વાળો.
હા, એ તો બહુ જ પાવરફુલ છે.
રૂઝવેલ્ટે બતાવ્યું કે પ્રમુખનું પદ ખાલી કાયદા બનાવવા કે વહીવટ કરવા માટે નથી, એ તો નૈતિક નેતૃત્વ પૂરું પાડવા, લોકોને સારા કામ માટે પ્રેરિત કરવા માટેનું એક જબરદસ્ત મંચ છે. શું લાગે છે, આજના નેતાઓ માટે આ વાત કેટલી સાચી છે?
બિલકુલ, ખૂબ જ પ્રસ્તુત છે. અને બીજો એટલો જ મહત્વનો મુદ્દો, નેતૃત્વ અને સ્વતંત્ર પ્રેસ, આ બંનેની ભેગી તાકાત. ગુડવિન ભારપૂર્વક કહે છે કે મોટું પરિવર્તન લાવવું હોય તો આ બંને જોઈએ.
હા, એકલા હાથે ન થાય.
પત્રકારો સમસ્યાઓ સામે લાવે, લોકોનો મત તૈયાર કરે અને નેતાઓ એ મતનો ઉપયોગ કરીને નીતિઓ બનાવે, પગલાં લે. આજના સમયમાં જ્યાં ઘણીવાર મીડિયા અને સરકાર આમને સામને હોય એવું લાગે છે, ત્યાં આ એક અલગ જ ચિત્ર રજૂ કરે છે.
અને ત્રીજો મુદ્દો જે મને ખૂબ સ્પર્શ્યો, અંગત મિત્રતા અને રાજકીય વિચારધારા. રૂઝવેલ્ટ ટાફ્ટની કહાણી બતાવે છે કે રાજકારણ, સત્તા, મહત્વાકાંક્ષા કેટલી ગાઢ મિત્રતામાં પણ તિરાડ પાડી શકે છે.
હા, અને એની પાછળની જે અંગત પીડા છે એ પણ ગુડવીને બહુ સંવેદનશીલતાથી બતાવી છે.
ચોથો વિષય છે સુધારા માટેનો સંઘર્ષ. મતલબ મોટી કંપનીઓ પર નિયંત્રણ લાવવું, કુદરતી સંસાધનોનું રક્ષણ કરવું, સરકારને વધુ જવાબદેહ બનાવવી, આ બધી લડાઈઓ જે એ યુગમાં લડાઈ હતી એ આજે પણ ક્યાંક ને ક્યાંક ચાલુ જ છે.
બરાબર, આપણે ભારતમાં પણ જોઈએ છીએ ને, આર્થિક નિયમન, પર્યાવરણના કાયદા, શાસનમાં પારદર્શિતા, આ બધા મુદ્દાઓ આજે પણ એટલા જ જીવંત છે. આ પુસ્તક આપણને એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય આપે છે.
અને પાંચમો મુદ્દો જે ગુડવિનનો પ્રિય વિષય છે, ચારિત્ર્યનો ઇતિહાસ પર પ્રભાવ. નેતાનો સ્વભાવ, એમનું વ્યક્તિત્વ ઇતિહાસની દિશા કેવી રીતે નક્કી કરે છે. રૂઝવેલ્ટની ઉર્જા, એમનું જોખમ ખેડવાનું વલણ,
અને બીજી તરફ ટાફ્ટની સાવચેતી, કાયદાનું પાલન કરવાની વૃત્તિ, આ બંનેના સ્વભાવના તફાવતોએ આખા પ્રોગ્રેસિવ આંદોલનનું ભવિષ્ય નક્કી કર્યો.
અને છેલ્લો પણ ખૂબ મહત્વનો સંદેશ, લોકશાહીમાં જાગૃત નાગરિકોની શક્તિ.
હા, આ બહુ અગત્યનું છે. પેલા મોકરેકર્સ કેમ સફળ થયા? કારણ કે લોકોએ એમના લખાણો વાંચ્યા, વિચાર્યું અને પરિવર્તનની માંગ કરી. અને રૂઝવેલ્ટ કેમ સફળ થયા? કારણ કે એમણે આ જાગૃત જનમતને નેતૃત્વ પૂરું પાડ્યું.
એટલે આખરે તો બધું નાગરિકો પર આવીને ઊભું રહે છે. જ્યારે લોકો માહિતગાર અને સક્રિય હોય ત્યારે જ સાચું પરિવર્તન શક્ય બને છે.
બિલકુલ.
આ પુસ્તકમાં ઘણા એવા કથનો કે વિચારો છે જે યાદ રહી જાય. ચાલો એમાંથી કેટલાક પર નજર કરીએ.
ચોક્કસ. પહેલો વિચાર તો પેલો બુલી પલ્પવાલો જ. પ્રમુખ પદ એ દેશમાં નૈતિક નેતૃત્વ માટેનું સૌથી શક્તિશાળી મંચ છે. રૂઝવેલ્ટે આનો ઉપયોગ કર્યો. શેના માટે? તો કે સુધારાનો સંદેશ ફેલાવવા, જનમત ઘડવા અને જરૂર પડે તો કોંગ્રેસને પણ પોતાની વાત મનાવવા માટે.
એટલે કે નેતા પોતાના પદનો ઉપયોગ માત્ર સત્તા ચલાવવા નહીં પણ સમાજને નૈતિક દિશા આપવા માટે પણ કરી શકે છે.
બરાબર. બીજો વિચાર પત્રકારત્વની ભૂમિકા વિશે છે. મોકરેકર્સ એવું માનતા હતા કે જો અમેરિકન લોકોને તેમની સંસ્થાઓના ભ્રષ્ટાચાર વિશે પૂરેપૂરું નિષ્પક્ષ સત્ય કહેવામાં આવે તો તેમની અંદર રહેલી સારપ જજ તેમને પરિવર્તનની માંગ કરવા મજબૂર કરશે.
વાહ, લોકશાહીમાં કેટલી ઊંડી શ્રદ્ધા! આજના મીડિયા માટે આ કેટલું પ્રેરણાદાયક છે. સત્ય અને નિષ્પક્ષતા એ જ પાયો છે.
ત્રીજો વિચાર જે પરિવર્તનની પ્રક્રિયા સમજાવે છે. કોઈ પણ સમસ્યાનો ખુલાસો કરવો એ તો ખાલી પહેલું પગલું છે. સાચો ઉકેલ લાવવા માટે તો જનાક્રોશ, પત્રકારત્વનું દબાણ અને રાષ્ટ્રપતિની શક્તિ, આ ત્રણેયનું ભેગું થવું જરૂરી છે.
એટલે કે પરિવર્તન માટે ઘણા બધા પરિબળોએ સાથે કામ કરવું પડે. એક ટીમવર્ક છે આખું.
બરાબર. અને ચોથો વિચાર જે પેલી તૂટેલી મિત્રતાની વેદના બતાવે છે એ ટાફ્ટના પત્રનો ભાવ છે જે એમણે રૂઝવેલ્ટને લખ્યો હતો સંબંધો બગડ્યા પહેલા. હું નથી જાણતો કે મારા જીવનમાં તમારા જેટલો મહત્વનો કોઈ પુરુષ મિત્ર ક્યારેય રહ્યો હોય. હું તમને ખૂબ જ ચાહું છું અને આપણી વચ્ચે કોઈ વાદળ આવે તે હું સહન કરી શકતો નથી.
આ બતાવે છે કે મોટી રાજકીય લડાઈઓની પાછળ કેવી ઊંડી અંગત લાગણીઓ અને દુઃખ છુપાયેલા હોઈ શકે છે.
તો આ બધી વાતો પરથી આજના સમયમાં આપણે શું લઈ શકીએ? આ પુસ્તકમાંથી શું શીખી શકીએ? મને લાગે છે કે આજના નેતાઓ માટે ઘણું છે. રૂઝવેલ્ટની જેમ લોકો સાથે કેવી રીતે જોડાવું, પોતાની વાત સ્પષ્ટતાથી કેવી રીતે મૂકવી, બુલી પલ્પેટનો ઉપયોગ પોઝિટિવ રીતે કેમ કરવો.
હા, અને ટાફ્ટની કહાણી એક ચેતવણી પણ છે કે માત્ર સારો ઈરાદો હોવો પૂરતો નથી. નેતૃત્વની શૈલી, લોકો સાથેના સંબંધો જાળવવાની ક્ષમતા એ પણ એટલું જ જરૂરી છે. નિષ્ક્રિયતા જોખમી બની શકે છે.
પત્રકારો અને મીડિયા માટે પણ આ પુસ્તક બહુ અગત્યનું છે. એ ઊંડાણપૂર્વકના સંશોધન આધારિત જવાબદાર પત્રકારત્વનું મહત્વ ફરીથી યાદ કરાવે છે.
અને સાથે એ પણ યાદ કરાવે છે કે સનસનાટી ફેલાવવા અને સત્ય જણાવવા વચ્ચે સંતુલન રાખવું કેટલું જરૂરી છે. મકરેકર શબ્દ પણ રૂઝવેલ્ટ જ વાપર્યો હતો ક્યારેક કંટાળીને.
હા, એ પણ સાચું. અને આપણા આજના સમયને સમજવા માટે પણ આ પુસ્તક મદદ કરે છે. આજે આપણે જે પડકારોનો સામનો કરી રહ્યા છીએ, જેમ કે મોટી ટેક કંપનીઓની તાકાત, આર્થિક અસમાનતા, પર્યાવરણના પ્રશ્નો, આ બધા ક્યાંક ને ક્યાંક પ્રોગ્રેસિવ યુગના પડકારો જેવા જ છે. ઇતિહાસ આપણને ભૂતકાળના અનુભવોમાંથી શીખવાની તક આપે છે.
અને અંગત સંબંધો માટે પણ આમાંથી બોધપાઠ લઈ શકાય. રૂઝવેલ્ટ ટાફ્ટની વાર્તા બતાવે છે કે સંવાદ કેટલો જરૂરી છે, ગેરસમજણો કેવી રીતે સંબંધોને બગાડી શકે છે, અને પેલું વફાદારી, મહત્વાકાંક્ષા અને સિદ્ધાંતો વચ્ચેનું સંતુલન જાળવવું કેટલું અઘરું હોય છે.
અને છેલ્લે, આપણા સૌ માટે જાગૃત નાગરિકો તરીકે, આ પુસ્તક બતાવે છે કે જ્યારે લોકો માહિતગાર હોય, સક્રિય હોય, ત્યારે તેઓ પરિવર્તન લાવવા માટે એક મોટી શક્તિ બની શકે છે. એટલે સારું, ગુણવત્તાયુક્ત પત્રકારત્વ વાંચવું, એને ટેકો આપવો અને આપણા નેતાઓને જવાબદાર ધરાવવા, આ બધું ખૂબ મહત્વનું છે.
તો અંતે એ મારા માટે આ પુસ્તકમાંથી શીખવા મળેલી સૌથી મોટી વાત એ છે કે મોટું સામાજિક પરિવર્તન ક્યારે એકલા હાથે નથી થતું. એ હંમેશા એક સહિયારો પ્રયાસ હોય છે. નેતૃત્વ, પ્રેસ અને જનતા, આ ત્રણે વચ્ચેનો તાલમેલ જરૂરી છે. એક ટીમ સ્પોર્ટ જેવું છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ છે કે વ્યક્તિનું ચારિત્ર્ય, એનો સ્વભાવ ઇતિહાસ પર કેટલી ઊંડી અસર પાડી શકે છે. રૂઝવેલ્ટ અને ટાફના વ્યક્તિત્વના તફાવતોએ માત્ર એમની મિત્રતા જ નહીં, પણ ખરેખર અમેરિકાના ઇતિહાસનો રસ્તો જ બદલી નાખ્યો.
ખરેખર આ પુસ્તક એક જ સમયે પ્રેરણા પણ આપે છે અને ચેતવણી પણ. એવા સુવર્ણયુગની વાત કરે છે જ્યારે પત્રકારત્વ અને રાજનીતિએ સાથે મળીને દેશને વધુ સારો બનાવવાનો પ્રયાસ કર્યો. પણ સાથે જ એ ભંગાણ પર અફસોસ પણ વ્યક્ત કરે છે જેણે એ યુગનો અંત આણ્યો.
અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકતા જઈએ. આજે આપણે ડિજિટલ યુગમાં છીએ. માહિતીનો ધોધ છે, સોશિયલ મીડિયા છે, મીડિયાનું આખું સ્વરૂપ બદલાઈ ગયું છે. શું આવા સમયમાં નેતૃત્વ અને પત્રકારત્વ વચ્ચે પેલો પ્રોગ્રેસિવ યુગ જેવો રચનાત્મક, પરિવર્તનકારી અને કદાચ પરસ્પર વિશ્વાસ આધારિત સંબંધ ફરીથી સ્થાપિત થઈ શકે? આ પ્રશ્ન વિચારવા જેવો છે.
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વ વિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.